તારીખ 16-2-1977 શ્રી પ્રવચન સાર ગાથા 93 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 47
જ્ઞાન જીવ પદાર્થને દ્રવ્યગુણ પર્યાય સ્વરૂપથી એનું સાચા સ્વરૂપે જાણતો નથી તેથી એને વર્તમાન પર્યાયના વ્યામોહ થાય છે ગાથાનો એટલો વિષય છે ટીકા વિષય અધિકારમાં બધા સૂક્ષ્મ છે દ્રવ્યાન યોગનો સૂક્ષ્મ વિષય છે આ વિશ્વમાં જે કોઈ જાણવામાં આવતો પદાર્થ છે તે આખો વિસ્તાર સામાન્ય સમુદાયાત્મક અને આયાત સામાન્ય સમુદાયાત્મક દ્રવ્યથી રચાયેલો હોવાથી દ્રવ્યમય છે શું કહે છે કે વિશ્વમાં જે કોઈ પદાર્થ છે અથવા પદાર્થ તરીકે જે કાંઈ જણાય છે અસ્થિ ધરાવે છે ને પદાર્થો પદાર્થ તરીકે જેને જાણવામાં આવે છે તે દ્રવ્યમય છે એમ કહેવું છે તે પદાર્થ દ્રવ્યમય છે કેમ દ્રવ્યમય છે કે દ્રવ્યથી રચાયેલો હોવાથી દ્રવ્યમય છે પદાર્થ પોતે દ્રવ્યમય છે કેમ કે એ દ્રવ્યથી રચાયેલો છે હવે એ દ્રવ્ય કેવું છે તો એના બે વિશેષણ લીધા છે અહીંયા કે વિસ્તાર સામાન્ય સમુદાયાત્મક છે રચાયેલો એટલે કોઈ નવું રચના નહીં પણ જેની વ્યવસ્થિતિ છે એ પદાર્થ છે એ વ્યવસ્થિત છે ને વ્યવસ્થિત છે એટલે એની રચના છે આપણે એમ કે આ મકાન છે દ્રષ્ટાંત લઈએ તો મકાન છે તો મકાન છે એની શું વ્યવસ્થા છે કે એની અંદર ભિન્ન ભિન્ન પ્રકારના ઉપયોગમાં લઈ શકાય એવા ઓરડાઓ છે એ ઓરડાઓ દ્વારા રચાયેલું જે છે તે મકાન છે એમ કહેવાય છે પછી આ બાથરૂમ છે ને આ રસોડું છે ને આ ડ્રોઈંગ રૂમ છે એમ પદાર્થ છે એ દ્રવ્યથી રચાયેલો છે એટલે દ્રવ્યમય છે દ્રવ્યથી રચાયેલો છે એટલે શું તો કે વિસ્તાર સામાન્ય સમુદાયાત્મક પણ છે અને આયાત સામાન્ય સમુદાયાત્મક પણ છે આ બે વિશેષણ લીધા છે એના ગુણ અને પર્યાયને સમજાવવા માટે આ એની શાસ્ત્ર પરિભાષા છે બંનેનો અર્થ નીચે ફૂટનોટમાં કર્યો છે કે વિસ્તાર સામાન્ય સમુદાય એટલે વિસ્તાર સામાન્ય રૂપ સમુદાય એ સમાસ છે એક સમુદાય એટલે જથ્થો જેમાં વિસ્તાર સામાન્ય રૂપે સમુદાય છે હવે વિસ્તાર એટલે પહોળાય એ તો સમજી શકાય એવું છે વિસ્તાર એટલે પહોળાય દ્રવ્યના પહોળાય અપેક્ષાના ભેદોને દ્રવ્યની જે પહોળાય છે એ પહોળાયના ભેદોને જો કહેવામાં આવે તો તેને ગુણ કહેવામાં આવે છે કેમ કે એ બધા એક સાથે પથરાયેલા છે અસંખ્યાત પ્રદેશમાં અનંત ગુણો એક સાથે વિસ્તારાઈને રહેલા છે પથરાઈને રહેલા છે અને એનું સ્વરૂપ સામાન્ય હોવાથી એને વિસ્તાર અથવા એમાં ભેદ નહીં પાડતા હોવાથી એને વિસ્તાર સામાન્ય સમુદાય કહેવામાં આવે છે આ જ્ઞાન ગુણ આ આનંદ ગુણ એવા ભેદ નહીં જોતા હોવાથી એને સામાન્યપણે જોતા એને વિસ્તાર સામાન્ય સમુદાય કહેવામાં આવ્યો છે એને ગુણો કહેવામાં આવે છે જેમ કે જ્ઞાન દર્શન ચારિત્ર વગેરે જીવ દ્રવ્યના વિસ્તાર વિશેષો અર્થાત ગુણો છે તે વિસ્તાર વિશેષોમાં રહેલા વિશેષપણાને ગૌણ કરીએ તો એ બધામાં એક આત્માપણા રૂપ સામાન્યપણું ભાસે છે, તે આ વિસ્તાર સામાન્ય દ્રવ્ય છે. શું કે છે? એ જે ગુણો છે એનું જે સામાન્ય સ્વરૂપ છે તેને દ્રવ્ય કહેવામાં આવે છે. પરીક્ષામાં એ વાક્ય હતું, દ્રવ્ય કોને કહે છે? પૂછું છું તો કે ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. એટલો એનો ઉત્તર હતો. એ વાત છે, આ વિસ્તાર સામાન્ય એમાં ઘણા ગુણો છે, જ્ઞાન ચારિત્ર એ વગેરે વિસ્તાર વિશેષો છે. આખું દ્રવ્ય અને વિસ્તાર વિશેષો એટલે એના જ ભેદો રૂપ ગુણો, એના જ ભેદો રૂપ ગુણો એને વિસ્તાર વિશેષો કહેવાય છે. અને એની વિશેષતાઓ ન જતા એને સામાન્યપણે જયારે જોઈએ ત્યારે એને દ્રવ્યપણે જોવામાં આવે છે. હવે ફરીથી વિચારીએ કે આ પદાર્થ છે તે દ્રવ્યમય છે અને તે વિસ્તાર સામાન્ય સમુદાયાત્મક છે, એટલે કે અનંત ગુણોને એક રૂપ જે દ્રવ્ય છે એ પદાર્થનું સ્વરૂપ છે અને વિસ્તાર સામાન્ય સમુદાય કહેવામાં આવે છે. ને સહેલું થઈ ગયું ને? નહીં નહીં, આયાત સામાન્યમાં પર્યાય લેશે, એમાં આમાં ગુણો લીધા. વિસ્તાર સામાન્ય સમુદાયમાં ગુણ લીધા અને આયાત સામાન્ય સમુદાયમાં પર્યાય લેશે. હા, દ્રવ્યને કહ્યું આમાં, આમાં તો દ્રવ્યની જ વ્યાખ્યા કરી છે, પણ એ ગુણ પ્રધાનતાથી દ્રવ્યની વ્યાખ્યા. અને આયાત સામાન્ય સમુદાયાત્મક દ્રવ્ય કહેવું તે પર્યાય પ્રધાનતાથી દ્રવ્યની વ્યાખ્યા. એક માણસને આ સગપણથી ઓળખાવો અને એક બીજી કોરના સગપણથી ઓળખાવો તેનો તે માણસ ઓળખાવવામાં આવે છે. અહીંથી જોઈએ તો અમારે આમ સગું થાય છે અને અહીંથી જોઈએ તો અમારે આમ સગું થાય છે, એમ કહે છે કે નહીં? બસ આયાત સમુદાય આયાત સામાન્ય સમુદાયાત્મક એટલે આયાત સામાન્ય રૂપ સમુદાય. આયત એટલે લંબાઈ, વિસ્તાર એટલે પહોળાઈ ને આયત એટલે લંબાઈ. લંબાઈ અર્થાત કાળ અપેક્ષિત પ્રવાહ, આમ ઉર્ધ્વ પ્રચય લેવો છે એનો, શું તિર્યક પ્રચય લેવો નથી, એ આવશે જે આમાં તિર્યક પ્રચય. આ તીર્છું આડું પહોળું એ ગુણમાં લીધું છે, ઉર્ધ્વપણું એને લંબાઈમાં લેવામાં આવ્યું છે. હા, ગુણોના અભેદપણે એને દ્રવ્ય કહ્યું, ગુણોના અભેદ રૂપે એને, ગુણોના ભેદને ન જોઈએ તો એ વિસ્તાર સામાન્ય રૂપ દ્રવ્ય છે. એમ પર્યાયોના ભેદને ન જોઈએ તો પર્યાય સામાન્ય રૂપે દ્રવ્ય છે. દ્રવ્યના લંબાઈ અપેક્ષાના એટલે એક પછી એક પ્રવર્તા ક્રમભાવી કાળ અપેક્ષિત ભેદોને એટલે આયત વિશેષોને પર્યાય કહેવામાં આવે છે. ભેદોને પર્યાય કહેવામાં આવે છે. તે ક્રમભાવી પર્યાયોમાં પ્રવર્તતા વિશેષપણાને ગૌણ કરીએ તો એક દ્રવ્યપણા રૂપ સામાન્યપણું જ ભાસે. એક દ્રવ્યપણા રૂપ સામાન્યપણું જ ભાસે છે. આ આયાત સામાન્ય તે દ્રવ્ય છે. એવી રીતે એ દ્રવ્ય એમ કહેતા, આયાત સામાન્ય રૂપ દ્રવ્ય કહેતા જ એમાં પર્યાયોનું અભેદપણું આવી જાય છે. જ્ઞાન ગુણ, જ્ઞાન ગુણ જેવા આનંદ ગુણ એનો સમુદાય તે વિસ્તાર સામાન્ય સમુદાયાત્મક દ્રવ્ય છે. એવી જ રીતે અનંત કાળની પર્યાયો, ત્રણેય કાળની પર્યાયો, એને ભેદ પાડ્યા વિના આખું ત્રણે ત્રણેય કાળનું દ્રવ્ય એક સાથે જ્ઞાનમાં લેવું, તેને આયત સામાન્ય સમુદાયાત્મક દ્રવ્ય કહેવામાં આવે એમ છે. દૌન કરી જો ભેદ પાડો તો વિશેષ થઈ જાય, તો સામાન્ય શબ્દ અંદર રાખવાનો રહેતો નથી. કેમ કે દ્રવ્ય કહેતા જ એમાં ગુણ પર્યાયના ભેદ જોવા નથી, એ દ્રવ્યનું સ્વરૂપ છે. એવા અભેદ વાચક કેટલાક શબ્દો જ હોય છે, અભેદતાના વાચક. જેમ કે કોઈ માણસને પીઠ કહીએ કે ભાઈ તમે જેનું નામ લ્યો છો એની ઉંમર કેટલી, એની ઉંમરની ચોક્કસ ખબર ન હોય, 50-55 આસપાસ દેખાતા હોય, તો એમ કહેવાય કે ભાઈ સ્પીડ માણસ છે. એટલે એ છોકરામાં દેખાશે. તો એ સ્પીડ કહેતા એમાં 55 વર્ષના 50 વર્ષના ભેદ પાડવા પડતા નથી. દેખાવે સ્પીડ છે એમ કયો, એટલે અમુક વર્ષનો અભેદ સરવાળો એમાં એ સ્પીડતામાં આવી જાય છે. કેટલાક સ્પીડ કહેતા એમાં 11 વર્ષનો છોકરો છે એમ કોઈ માને. ભાષામાં કેટલાક શબ્દો જ અભેદતાના વાચક છે. જેમ કે એમ કહેવાય ને કે ભાઈ આ ગાયોનું ધણ છે, 1-2-4 ગાય હોય ત્યાં સુધી એને ધણ કહેતા નથી, પણ ઘણી સંખ્યાને એક અભેદપણે બતાવવી હોય ત્યારે એને ગાયોનું ધણ છે એમ કહેવામાં આવે છે. આ એક સભા છે એમ કહેવામાં આવે, એટલે ઘણા માણસોની સંખ્યા છે એમ ગણવામાં આવે છે. એમ દ્રવ્ય એમ કહેતા અનંત ગુણો ને અનંત પર્યાયો, તેનું અભેદ સ્વરૂપ એને દ્રવ્ય કહેવામાં આવે છે. દ્રષ્ટાંત તો પૂરેપૂરું નથી બેસતું, કેમ કે ઓલામાં બધી સંખ્યા જુદી જુદી છે, જુદા પાડી શકાય છે, તદ્દન ભિન્ન છે. અહીંયા એવી રીતે એને કોઈને જુદું પાડી શકાતું નથી. એક ગુણને જુદો લઈ જવાય, એક પર્યાયને ક્યાંય બીજા ક્ષેત્રમાં જુદી લઈ જવાય એમ બનતું નથી. આ તો અમુક અંશે લાગુ કરીએ કે દ્રવ્ય છે એ અભેદતાનું વાચક છે. વ્યવહારમાં પણ એવા ઘણા શબ્દો અભેદતાના વાચક હોય છે, એને સંગ્રહના વચનો પણ કહેવામાં આવે છે. મળી દ્રવ્યો એક જેમનો આશ્રય છે, એવા વિસ્તાર વિશેષો સ્વરૂપ ગુણોથી રચાયેલા હોવાથી ગુણાત્મક છે. દ્રવ્યો છે તે ગુણાત્મક છે એમ કહેવું છે. દરેક પદાર્થ દ્રવ્ય છે. દ્રવ્ય છે એટલે વિસ્તાર સામાન્ય સમુદાયાત્મક છે અને આયત સામાન્ય સમુદાયાત્મક છે. હવે એને દ્રવ્યને વિશેષપણે કહે છે કે તે દ્રવ્યો એક જેમનો આશ્રય છે, એવા એવું જે દ્રવ્ય એક જેમનો આશ્રય છે, અનંત ગુણોનો આશ્રય એક દ્રવ્ય છે ને, એક જેમનો આશ્રય છે એ દ્રવ્યમાં, દ્રવ્ય જેમનો એટલે કે દ્રવ્ય જેમનો આશ્રય છે. દ્રવ્યો કેવું છે ને, એટલે દ્રવ્ય શબ્દ ન વાપરીને એક શબ્દ વાપર્યો, એવા વિસ્તાર વિશેષો સ્વરૂપ જે ગુણો તેમનાથી રચાયેલા હોવાથી, તેમના એ બનેલા હોવાથી, તેનામાં તે રહેલા હોવાથી દ્રવ્યો છે તે ગુણાત્મક છે. એ દરેક પદાર્થો દરેક દ્રવ્યો ગુણાત્મક છે. એમાં અનંત ગુણ એના આશ્રય રહેલા છે અથવા એમાં અનંત ગુણ વસેલા છે. વળી પર્યાયો કે જેઓ આયત વિશેષો સ્વરૂપ છે, તેઓ પર્યાયો કે જેઓ આયત વિશેષો સ્વરૂપ છે શિવ જેમના લક્ષણ ઉપર કહેવામાં આવ્યા એવા દ્રવ્યોથી તેમજ ગુણોથી રચાયેલો હોવાથી પર્યાયો દ્રવ્યાત્મક પણ છે અને ગુણાત્મક પણ છે. આમ લીધો દ્રવ્યો ગુણાત્મક છે અને પર્યાયો દ્રવ્યાત્મક અને ગુણાત્મક પણ છે. આમ લીધો આમથી લીધો પદાર્થ નું સ્વરૂપ ઓળખાવું છે ને, જેમ કે પછી એનો તો વિસ્તાર કરશે, આ વચન નો તો વિસ્તાર કરશે નીચે, કે પર્યાયો છે તે દ્રવ્યાત્મક પણ છે અને પર્યાયો છે તે ગુણાત્મક છે. તે કેવી રીતે હવે એ નીચે લેશે કે તેમાં અનેક દ્રવ્યાત્મક એકતાની પ્રતિપત્તિના કારણભૂત દ્રવ્ય પર્યાય છે. અનેક દ્રવ્યાત્મક એકતાની પ્રતિપત્તિના કારણભૂત દ્રવ્ય પર્યાય છે. શું કહે છે? દ્રવ્ય પર્યાય કોને કહે છે? દ્રવ્ય એમ કહ્યું ને કે પર્યાયો છે તે દ્રવ્યાત્મક છે, તો અનેક દ્રવ્યની એક પર્યાય દેખાય એવી પર્યાયને દ્રવ્યાત્મક પર્યાય કહેવામાં આવે છે. તે બે પ્રકારે હોય છે, તે વિવિધ છે એટલે બે પ્રકારે છે, એક સમાન જાતીય અને એક અસમાન જાતીય. દ્રવ્ય પર્યાય બે પ્રકારની હોય છે, સમાન જાતીય દ્રવ્ય પર્યાય અને અસમાન જાતીય દ્રવ્ય પર્યાય. ત્યાં સમાન જાતીય તે જેવા કે અનેક પુદ્વલ પુદ્ગલાત્મક દ્વિઅણુક ત્રિઅણુક વગેરે, બે અણુથી માંડીને ત્રણ અણુથી માંડીને ગમે એટલી સંખ્યામાં જે સ્કંદ હોય છે એને સમાન જાતીય દ્રવ્ય પર્યાય કહેવામાં આવે છે. આ પુસ્તક છે તે સમાન જાતીય દ્રવ્ય પર્યાય છે. પુસ્તકની પર્યાય કેવી છે કે સમાન જાતીય દ્રવ્ય પર્યાય પુસ્તક રહેલું, કેમ કે એની અંદર ઘણા પરમાણુઓ એટલે ઘણા દ્રવ્યો એની એક પર્યાય તે પરિણમ્યું છે ત્યારે એને પુસ્તક એમ કહેવામાં આવે છે. પુસ્તકની એક પર્યાય થઈ ને પર્યાય પુસ્તકની, દ્રવ્યો કેટલા? અંદર તો અનંત દ્રવ્યો છે. તો એક વ્યાખ્યા કરી ને કે અનેક દ્રવ્યાત્મક એકતાની પ્રતિપત્તિના કારણભૂત, અનેક દ્રવ્યાત્મક હોય છે તે પર્યાય, એટલે કે એમાં અનેક દ્રવ્યોની પર્યાય હોય છે અને એકતાની પ્રતિપત્તિ તે કરાવે છે, એમાં એકતાનું જ્ઞાન થાય છે, એક પુસ્તક એમ કહેવામાં આવે છે. આ પુસ્તક કેટલા છે? તો કે એક, કે આવા 100 પુસ્તકોનું એક બંડલ બાંધો એમ કે નહીં. પુસ્તક એક છે તો અનંત દ્રવ્યોની એક પર્યાયની પ્રતિપત્તિ એટલે કે જ્ઞાન જેમાં થાય છે એવી જે પર્યાય તેને સમાન જાતીય દ્રવ્ય પર્યાય કહેવામાં આવે છે. પ્રાપ્તિ, અનેકતાની પ્રાપ્તિ જેમાં થાય છે, અનેક દ્રવ્યોની એકતાની પ્રાપ્તિ થાય છે. આમાં અનંત પરમાણુઓ જુદા જુદા જ્ઞાનમાં લેવામાં આવતા નથી, એક પુસ્તક છે. લાવો પ્રવચન સાર આપો એટલે એક પુસ્તક આપો એમ કે છે. બધા પૂતગુળો છે ને એની અંદર, પુસ્તકની અંદર સમાન જાત વાળા બધા પૂતગુળો હોવાથી એને સમાન જાતીય દ્રવ્ય પર્યાય કહેવામાં અસમાન જાતિમાં જીવને અજીવ બે, એને અસમાન જાતીય દ્રવ્ય પર્યાય કહેવામાં આવે છે. બે દાખલા લીધા છે. અસમાન જાતીયથી જેવા કે જીવ પુદ્વલાત્મક દેવ મનુષ્ય વગેરે, પરીક્ષામાં પ્રશ્ન હતો એ કે ઓળખી બતાવો તમે કોણ છો, જીવ છો કે અજીવ, તો કે મારો આત્મા જીવ છે અને શરીર છે તે જીવ છે. હવે છે બે દ્રવ્યો અસમાન જાતિઓ, એક જાતના નથી એટલે એને અસમાન જાતિ કહેવામાં આવે છે. સમાન જાત નહીં હોવાથી મનુષ્ય છે કે દેવ છે તે અસમાન જાતિઓ દ્રવ્ય પર્યાય કહેવામાં આવે છે. અસમાન જાતિની આ દ્રવ્યોની એક પર્યાય કે આ ફલાણા મનુષ્ય છે, આ ફલાણો દેવ છે, એક પર્યાય એને જોવામાં આવે છે. બે દ્રવ્યો હોવા છતાં એને બે પર્યાયનો વ્યવહાર કરવામાં આવતો નથી. અસમાન જાતિઓ દ્રવ્યો બે અને એનો વ્યવહાર એક પણ કરવામાં આવે છે. કોઈ એમ કહે છે હું તમારા આત્માને બોલાવું છું, શરીરની સાથે વાત કરતો નથી, હું તો મારા શરીરને જોઉં છું ને આત્માને જોતો નથી, માટે તમારે મારી સાથે કાંઈ સમજણ રાખવી નહીં, કેમ કે હું તો શરીરને જોઉં છું એમ નહીં. બંનેને એક ગણીને જ એનો વ્યવહાર કરવામાં આવે છે. તેઓ સમાન જાતિઓ દ્રવ્ય પર્યાય છે. વ્યવહાર તો વ્યવહારની રીતે થાય છે, એક સમજીને એટલે શું એકતા કરીને એમ નહીં, વ્યવહાર તો વ્યવહારની રીતે જ કરે ને. એમ જ કે ભાઈ ફલાણા ભાઈ જરા અહીંયા આવો તો એમ કે ફલાણા ભાઈ કીધા એમ શરીર ને આત્મા બે આવે છે, એમ એનો આત્મા આવે છે ને શરીર નથી આવતું, કે શરીર આવે છે ને આત્મા નથી આવતો એમ તો બનતું નથી. નામ તો છે કે પદાર્થમાં એમાં બે જાતના છે, એક જાતના પદાર્થ નથી અને બંને એક થઈ ગયા નથી. બેનો વ્યવહાર કરવો એનો અર્થ એ છે કે એની અંદર નિશ્ચયનું જ્ઞાન છે ત્યારે એનો વ્યવહાર કરવામાં આવે છે. અજ્ઞાન છે એને તો વ્યવહારે કહેવામાં આવતો નથી. બરાબર, એનું જ્ઞાન છે. પાણીનો પ્યાલો લાવો એમ કે એટલે ખબર છે કે પાણી ભરીને પ્યાલો મગાવ્યો છે, પાણીનો પ્યાલો થઈ ગયો છે એ તો અસંભવિત છે એમ જ્ઞાનમાં નથી. પણ વ્યવહારનો અર્થ કે નિશ્ચયનું જ્ઞાન છે ત્યારે જ એને વ્યવહાર કરવામાં આવે છે. એ અનાદિ રૂઢ એક રૂઢિ છે, લૌકિક રીતે બોલવાની રૂઢિ છે, અથવા જ્ઞાનમાં એટલી શક્તિ છે કે ટૂંકામાં એ ઘણું જાણે છે. એક આખી વાત મોટી હોય એમાં કોઈ માણસ ડોકું જણાવે એટલે કે મને આમાંથી કાંઈ મંજૂર નથી, સમજી જાય ને સામે માણસ. ગમે એવડી મોટી લાંબી લાંબી વાત હોય, ગમે એટલું એનું મહત્વ હોય, માણસ ડોકું ધૂણાવે કે નહીં એટલે એમાં સમજી જાય કે આની એક વાત મંજૂર નથી. બોલવું તો વળી વિશેષ થઈ ગયું, આ તો સામાન્ય સંકેત માત્ર છે, એ પણ જ્ઞાનમાં એનો પૂરો ભાવ પ્રદર્શિત કરે છે. જ્ઞાનમાં શક્તિ ઘણી છે, એમાંથી એમ નીકળે છે. ભાષા ટૂંકી હોય, શબ્દો અધૂરા હોય, થોડું વચન હોય, પણ એના પૂરા મર્મને એ પામે છે. દુર્ગુર દ્રષ્ટાંત આપે છે ને ઘણી વાર કે એક માણસ પાંચ પૈસાના પોસ્ટકાર્ડમાં એમ લખે, અત્યારે 15 પૈસા થઈ ગયા, કે મારા માટે બજાર ભાવે રૂની 50,000 ગાંસડી ખરીદો. કરિયાની વાત કરી લીધું ને, પર્યાયો છે તે દ્રવ્યાત્મક પણ છે, દ્રવ્યાત્મક પર્યાયો લીધા. સમાન જાતિઓ અને અસમાન જાતિઓ જે પર્યાયો છે એટલે સ્કંધો છે, એ પર્યાયો છે તે દ્રવ્યાત્મક પર્યાયો છે. મનુષ્ય વગેરે પણ પર્યાયો છે તે, મનુષ્ય વગેરે પર્યાયો છે તે દ્રવ્યાત્મક પર્યાયો છે. હવે ગુણાત્મક પર્યાયોની વાત કરશે. પર્યાયો બે પ્રકારના, દ્રવ્યાત્મક અને ગુણાત્મક ગુણ દ્વારા આયતની ગુણાત્મક પર્યાયો છે એની પહેલા વ્યાખ્યા. ગુણ દ્વારા આયતની અનિતતાના પ્રતિપૂર્તિના કારણભૂત પર્યાય છે. ગુણપૂર્વક, ગુણ દ્વારા એટલે ગુણપૂર્વક આયતની એટલે પહોળાઈની કાળની પ્રવાહની એમાં અનેકતાનું જ્ઞાન થાય, અનેકતાની પ્રાપ્તિ થાય એને જે કારણભૂત છે એને ગુણ પર્યાય કહેવામાં આવે છે. એટલે શું છે કે પરિણામ દ્વારા ગુણ વિશેષ ઓળખાય છે ત્યાં, કે આ ફલાણા ગુણની પર્યાય છે, આ ફલાણા ગુણની પર્યાય છે. દ્રવ્યાત્મક પર્યાય છે, ગુણાત્મક પર્યાય છે. ગુણ અને ગુણની પર્યાય, ગુણ દ્વારા જે પર્યાયની અનેકતાનું જ્ઞાન થાય તેને ગુણ પર્યાય કહેવામાં આવે છે. એમાં ગુણ નહીં, એમાં જુદા જુદા દ્રવ્યોની એક પર્યાય, પૂતગોળો અને જીવો જુદા જુદા પૂતગોળોની એક પર્યાય, તે સમાન જાતીય દ્રવ્યાત્મક પર્યાય છે. અને જીવ અને પર્યાયની, જીવ અને અજીવની એક અવસ્થા, સાથેની અવસ્થા, ગણિત અવસ્થા, એને અસમાન જાતીય દ્રવ્ય પર્યાય કહેવામાં આવે છે. એક ટૂંકું સમજવામાં, યાદ રાખવા માટે એનો ટૂંકો એક યુક્તિ એમ છે કે દ્રવ્ય પર્યાય એટલે દ્રવ્યની પર્યાય, દ્રવ્ય પર્યાય સંધિ છે, છઠ્ઠી ષષ્ઠી સમાસ. તો શું કે છે કે દ્રવ્યની પર્યાય, દ્રવ્યની પર્યાય એટલે શું કે ઘણા દ્રવ્યોની એક પર્યાય એને દ્રવ્યની પર્યાય કહેવામાં, દ્રવ્યાત્મક પર્યાય કહેવામાં આવે છે. પછી સમાન જાતિઓ હોય કે અસમાન જાતિઓ, અનેક દ્રવ્યોની એક પર્યાય દેખાય તેને દ્રવ્યાત્મક પર્યાય કહેવામાં આવે છે. દ્રવ્યોની એક પર્યાય વ્યાખ્યા જ એમ લીધી છે કરીને. પોતાની પ્રતિપત્તિના કારણ ભૂત દ્રવ્ય પર્યાય છે, આ એની વ્યાખ્યા છે. દ્રવ્ય પર્યાયની શું વ્યાખ્યા? અનેક દ્રવ્યાત્મક એકતાની પ્રતિપત્તિના કારણભૂત, એકતાની પ્રાપ્તિના કારણભૂત જે પર્યાય છે, અનેક દ્રવ્યો હોવા છતાં એમાં એકતાની પ્રાપ્તિનું કારણ થાય છે એવી પર્યાયને દ્રવ્ય પર્યાય કહેવામાં આવે છે. એકતા એટલે શું કે પર્યાયને એકપણે વ્યવહાર કરવામાં આવે છે. આપ એક પુસ્તક લાવો એમ કે છે ત્યારે એમાં અનંત પરમાણુનું જ્ઞાન રહે છે, અનંત પરમાણુની સત્તા ભિન્ન ભિન્ન છે એમ જ્ઞાન રહે છે, તો પણ આ સ્કંદ રૂપે બધા પરમાણુઓ જોડાયેલા છે તેથી એક પુસ્તક પણ એનો વ્યવહાર કરવામાં આવે છે. આ એક આંગળી કપાઈ ગઈ ક્યાંય, છરી વાગી કે બારણામાં કે ગમે ત્યાં આંગળી કપાઈ ગઈ. આંગળી કપાઈ ગઈ ત્યારે શું કે છે કે અનંત પરમાણુનો જથ્થો છૂટો પડી ગયો એમ કોઈ કે છે. મારી એક આંગળી કપાઈ ગઈ એમ વ્યવહાર કરવાની પાછળ કેટલું જ્ઞાન છે કે બીજી ઘણી આંગળીઓ હતી તેમાંથી એક આંગળી કપાઈ ગઈ છે એમ પણ બીજું થાય પડે છે કે નહીં. એક આંગળી કપાઈ ગઈ તો એમ કે પાંચ આંગળી હતી એમાંથી એક કપાઈ ગઈ. હવે એમાં અનંત પરમાણુઓનો જથ્થો છે, એ આંગળી કપાઈ ગઈ એમ કહેવાનો જુદું પાડવું પડતું નથી. અંદર અનંત પરમાણુ છે, બિન સત્તાવાળા જ છે દરેક, પણ સ્કંદરૂપે જોડાયેલા હોવાથી એને સમાન જાતીય દ્રવ્ય પર્યાય એક આંગળી કહેવામાં એમ છે. પીરનું ભીન છે એ વાત મૂળ માં રાખીને છે. ભાઈઓ ભાઈઓ જુદા પડે, મધ્યરો વેચી લઈએ એટલે એક મકાન ના બે ભાગ કરે. ભાઈ અહીંથી દિવાલ ચણાવી લ્યો, કમ્પાઉન્ડ માં અહીંયા દિવાલ ને મકાન માં પણ અહીંયા દિવાલ ઉભી કરો. એની સત્તા ભીન રાખીને એની એક પર્યાય નો વ્યવહાર કરવામાં આવે છે. એક પર્યાય કીધી એટલે અંદર સત્તા એકબીજાની મળી ગઈ એમ અહીંયા કેમ નથી, એ તો રાખીને જ વાત છે. એ સમજાય એવું છે આ દ્રષ્ટાંતે. એના ઉપર તો બહુ રાજકારણ મૂકવું ચાલે છે, ડિવાઈડ એન્ડ રૂલ ઉપર. આ યુક્તિનો ઝઘડો પૂર્યો છે પણ એને એક પર્યાય તરીકે ગણવામાં આવે છે. બહુ જરા તકલીફ વાળી વાત એમ છે કે અનંત પરમાણુઓ આ એક પાનું છે, અનંત પરમાણુ એની અંદર ભિન્નપણે પરિણમે છે. પણ જયારે બધાની એક સરખી અવસ્થા થાય છે, પાનું ઉડ્યું તો એ કારે બધા ઉડ્યા, ફર્યું તો એ કારે ફર્યા, પડ્યું તો બધા એક સાથે પડ્યા. તો કોઈ એમ તર્ક કરે કે આમાં બધા તો એક સાથે પરણમે છે ને એક સરખી રીતે પરણમે છે, ભલે તો બધાની રાખ થાય છે, કોઈ કાગળ રહી જાય છે ને કોઈ રાગ થાય છે, એમ તો થતો નથી. પર્યાયનો પલટો મારે છે તો ભિન્ન ભિન્ન સત્તા ધારણ કરે છે છતાં બધા એક સરખા કેમ પરિણમે છે થાય ને, કે એમ જ બધાની એ કાળે એવી જ પર્યાય થવાની યોગ્યતા હતી ને, એમ કેવું કે ભિન્ન ભિન્ન પણ એ પરિણમે છે, એમાં કોઈને કારણે કોઈ પરિણમું છે એમ બિલકુલ નથી. એક્સિડન્ટ થાય એરોપ્લેન નો, એક સાથે બધા માણસો મળી જાય, 20-25,000 ફૂટ ની નીચે ઊંચાઈ ઉડતું હોય. જીવને ભ્રમ અહીંયા થાય છે, ભિન્ન દ્રવ્યોની એક સરખી પર્યાય થાય ત્યારે એને એમાં ભિન્નતાની પ્રતીતિ રહેતી નથી, એકપણાની પ્રતીતિ થઈ જાય છે, એ એની ભ્રમણા છે, બીજું કાંઈ નથી. એટલે તો આને લઈને આમ થયું ને આને લઈને આમ થયું એકબીજાનો સંબંધ લગાડવા માંડે છે. આણે મને લાભ કર્યો ને આણે મને નુકસાન કર્યું, એનો આશય હોય ને અહીંયા એવી પર્યાય થાય, એને કર્યું એમ ગણવામાં આવે છે. એને ઈચ્છા કરી ભિન્દ્રવ છે ને અહીંયા થયું તે ભિન્દ્રવ છે, કોઈને કારણે કોઈનું કાર્ય થયું છે એમ બિલકુલ નથી. ગુરુગુરુ એક વાર રાત્રિ ચર્ચામાં પ્રશ્ન પૂછ્યો હતો, એક પરમાણુ છે જયારે છૂટો છે શુદ્ધ છે ત્યારે એક પરમાણુ શુદ્ધ પર્યાય પરિણમેલો હોય ત્યારે એ સૂક્ષ્મ પર્યાય હોય છે. સૂક્ષ્મ પર્યાય હોય છે એટલે ઇન્દ્રિય ગોચરે થતો, ઇન્દ્રિય જ્ઞાનમાં ન ગણાય. એ પર્યાય જયારે સ્કંધમાં ભળે છે ત્યારે સ્થૂળ પર્યાય પ્રાપ્ત કરે છે. સ્થૂળ પર્યાય પ્રાપ્ત તો હવે અહીંયા પ્રશ્ન એ છે કે બીજા સ્થૂળ પર્યાય વાળા પરમાણુઓની સાથે એનું જોડાવાનું થયું એને કારણે એની સૂક્ષ્મમાંથી સ્થૂળ પર્યાય થઈ કે સ્વયં થઈ, સ્વયં થઈ બીજા પરમાણુ એને સૂક્ષ્મમાંથી સ્થૂળ પર્યાય પરિણામ આવ્યો નથી. આમ છે કોને પરિણામ આવ્યો, કોઈએ પરિણામ આવ્યો નથી, પોતે સૂક્ષ્મમાંથી સ્થૂળપણે પરિણામ આવ્યો. Thank you. સ્થૂળતા સૂક્ષ્મતા બે થાય છે. પરમાણુ તો પછી વિભાવ પર્યાય પરિણમી, અશુદ્ધ પર્યાય પરિણમી, પાછું શુદ્ધ પર્યાય પરિણમે છે, પાછો અશુદ્ધ પર્યાય પરિણમે, પાછો શુદ્ધ પર્યાય પરિણમે, એમ એમ અત્યાગ કરે છે. એના પુદ્ગળ પરાવર્તન અનુસાર એના ગૃહક્ષેત્ર કાળ ભાવમાં પરિણમ ત્યાગ કરે છે. ક્યારેક શુદ્ધ હોય છે, ક્યારેક અશુદ્ધ હોય છે, ક્યારેક શુદ્ધ હોય છે, ક્યારેક. જીવના વિષયમાં એનો ઇતિહાસ એવો છે કે અનાદિથી અશુદ્ધ છે, અને એક વાર જો એ શુદ્ધતામાં આવે તો એની પૂર્ણ શુદ્ધતા થાય, અને પૂર્ણ શુદ્ધતા થાય તો કદી એનામાં અંશે પણ અશુદ્ધતા ન થાય, એવો જીવદ્રવ્યનો સ્વભાવ ને સ્વરૂપ છે. એ દરેકનો પોતપોતાનો સ્પેસિફિક સ્વભાવ છે. શું કરવા એમ છે, કેમ એમ છે, કે તો એવું જ છે, એમાં કેમ એમ છે ત્યાં પ્રશ્ન લાગુ પડે છે. એ પોતે જ્યાં સહજ પોતાના સ્વરૂપથી જ એમ છે, પછી કેમ એમ છે એ પ્રશ્ન રહેતો. એમાં અશુદ્ધતા ક્યારે આવતી નથી, આવી નહોતી અને આવશે. કેમ એમ છે કે એ વસ્તુ એમ છે કે કોઈ કરી છે એમ પ્રશ્ન. પુગળની શુદ્ધિ અશુદ્ધિ કોઈ કરતું નથી, સ્વયં પોતાના સ્વભાવથી પરણમે છે, એવો જ એનો સ્વભાવ છે. એટલે વિભાવને પણ વિભાવ સ્વભાવ કહેવામાં આવે છે. પોતાના પ્રત્યેક પદાર્થ પોતાની મૂળ શક્તિઓના સ્વરૂપથી શુદ્ધ છે. અવસ્થામાં જીવ અને અજીવને વિશેષ ભાવ એટલે વિભાવ થવાની સંભાવના છે. બસ એના નિયમો છે, એના સ્વભાવ અનુસાર એના નિયમો છે. એટલી વાત નિયમનો સ્વભાવ છે, અને સ્થૂળ પણ તેનો વિભાવ છે. પરમાણુનું સૂક્ષ્મ પર્યાય છે તેનો સ્વાભાવિક પર્યાય છે, સ્વભાવ ગુણ પર્યાય છે, અને વિભાવ પણ તેનો વિભાવ ગુણ પર્યાય છે. સ્વભાવ છે અને સ્થૂળ પણ એનો વિભાવ છે, અને એ બંનેમાં આવે છે. પર્યાયમાં બંને પ્રકારની યોગ્યતા છે, સ્વભાવ પરિણમવાની અને વિભાવે પરિણમવાની, બે યોગ્યતા એનામાં છે. એ જ છૂટો રહે ત્યારે એ વિભાવ રૂપે કદી પરિણમતો. એ પણ વિવિધ છે. આયત એટલે શું? લંબાઈ, પ્રવાહ. પર્યાયોનો જે કાળ પ્રવાહ, એમાં અનેક 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 પર્યાય દેખાય, એવી જે જ્ઞાનની પ્રાપ્તિ થાય એને ગુણ પર્યાય કહેવામાં આવે છે. આમ એની વ્યાખ્યા છે. એક પદાર્થના ઘણા ઘણી પર્યાયો દેખાય, અને આમ લંબાઈથી જુએ કે એક માણસ છે, પહેલાં બાળક હતો, પછી વૃદ્ધ થયો, અનેક પર્યાયો એને દેખાય ને, એમ એક પદાર્થ નહીં અનેક પર્યાયો દેખાય, અનેકતાની પ્રતિકૃતિ જેમાં થાય એને ગુણ પર્યાય કહેવામાં આવે છે. તે પણ વિવિધ છે. ગુણ પર્યાય પણ બે પ્રકારે છે, સ્વભાવ સ્વભાવ પર્યાય અને વિભાવ પર્યાય, અથવા સ્વભાવ ગુણ પર્યાય અને વિભાવ ગુણ પર્યાય. તેમાં પછી આનો ભાવાર્થમાં તો બહુ સહેલો છે, એકદમ ચોખ્ખું છે. આ તો જરા શાસ્ત્ર પરિભાષા છે ને, એટલે જરા અઘરું અઘરું લાગે. પણ ભાવાર્થમાં લખ્યું છે, પદાર્થ દ્રવ્ય સ્વરૂપ છે, દ્રવ્ય અનંત ગુણમય છે, વિક્ષણ સંસદ પાને છે. ભાવાર્થ ભાવાર્થ વિક્ષણ સંસદ પાને છે. પદાર્થ દ્રવ્ય સ્વરૂપ છે, દ્રવ્ય અનંત ગુણમય છે, દ્રવ્યો અને ગુણોથી પર્યાયો થાય છે, અને દ્રવ્યો મળીને પણ પર્યાય થાય છે અને ગુણોનો પણ પર્યાય થાય છે. ગુણોની પણ પર્યાય થાય છે, તો ગુણો દ્વારા પણ પર્યાય થાય છે અને દ્રવ્યો દ્વારા પણ પર્યાય થાય છે. એમાં એ પર્યાયો બે પ્રકારના છે, દ્રવ્ય પર્યાય અને ગુણ પર્યાય. તેમાં દ્રવ્ય પર્યાયો બે પ્રકારના છે, સમાન જાતીય અને અસમાન જાતીય. દ્વિઅણુક ત્રિઅણુક વગેરે સ્કંદ તે સમાન જાતીય અને મનુષ્ય વગેરે અસમાન જાતીય. ત્યાં સુધી તો આપણે આવી ગયું મૂળમાં. ગુણ પર્યાયો પણ બે પ્રકારના છે, સ્વભાવ પર્યાય, જેમ કે સિદ્ધના ગુણ પર્યાય. જીવાત્મામાં ગુણ છે એવા જ શુદ્ધ પૂર્ણ શુદ્ધ પર્યાયો છે આ, તે સિદ્ધ પર્યાયને ગુણ પર્યાયો કહેવામાં આવે છે. સિદ્ધના જે પર્યાયો છે બધા શુદ્ધ ગુણ, અને શુદ્ધ ગુણ સ્વભાવ ગુણ પર્યાય કહેવામાં આવે છે. વિવાહ ગુણ પર્યાય, જેમ કે સોપર હેતુ મતિ જ્ઞાન પર્યાય, એ વિવાહ ગુણ પર્યાય છે, જ્ઞાન ગુણની પર્યાય. પણ એને મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્યોગ જ્ઞાન, એ ત્યાં સુધી એને વિભાવ ગુણ પર્યાય કહેવામાં આવે છે. અને કેવળ જ્ઞાનને સ્વભાવ ગુણ પર્યાય કહેવામાં આવે છે. સારી ભાષામાં લીધું પણ સમજી ગયું. તેમાં સમસ્ત દ્રવ્યોને પોત પોતાના અગુરુ લઘુ ગુણ દ્વારા પ્રતિ સમય પ્રગતિ પ્રતીત હાનિ વૃદ્ધિ રૂપ અનેકપણાની અનુભૂતિ તે સ્વભાવ પર્યાય. અલઘુ ગુરુ ગુણ સૂક્ષ્મ લીધું, કહેવું છે એટલું એમાં કે હાનિવૃદ્ધિ અવસ્થામાં થાય છે, એટલે અવસ્થા જુદી જુદી જણાય છે, અનેકપણે જણાય છે, અનેકપણાની અનુભૂતિ થાય છે. એમાં બધી પર્યાય એ જ છે, એમ અનુભૂતિ થતી નથી, પણ હાનિવૃદ્ધિને કારણે પર્યાયો અનેક છે તેવી અનુભૂતિ થાય છે. તેથી તેને સ્વભાવ ગુણ પર્યાય કહેવામાં એટલા માટે લીધું. બીજાને તો વિભાવ પર્યાયો પણ છે બીજા ગુણોને, ત્યારે અગુરુ લઘુ ગુણને વિભાવ પર્યાય નથી, સ્વભાવ પર્યાય છે. પર્યાયમાં હાનિ વૃદ્ધિ થાય છે. સ્વભાવ જયારે પ્રણમે છે ત્યારે અગુરુ લઘુ ગુણને કારણે એમાં સ્થાન સત પ્રકારે હાનિ વૃદ્ધિ થાય છે. સત પ્રકારે હાનિ થાય છે અને સત પ્રકારે વૃદ્ધિ થાય છે. અને તો 12 પ્રકાર ભજે છે. અને રાગ દ્વેષનો વિભાવ રૂપ ક્લેશ એમાં નથી, એટલે એને સમરસ કહેવામાં આવે છે. એ હાનિ વૃદ્ધિમાં લગાડવાનું નથી. એ તો કેવળ જ્ઞાનની પર્યાયમાં, સિદ્ધની પર્યાયમાં પણ ષડ્ગુણ હાનિ વૃદ્ધિ છે. તેથી એક પર્યાય તે બીજી પર્યાય નથી, બીજી પર્યાય તે ત્રીજી પર્યાય નથી. એમ એના આયુક એટલે પ્રવાહપણાને એમાં અનેકપણે જોવામાં આવે છે. નિકલ તો શું છે હનિવૃદ્ધિમાં? તો ઓછા વત્તાપણું, તારતમ્ય વિશેષ ઓછા વત્તાપણું. કુલપણે વિચારીએ તો એક માણસને ગુસ્સો આવ્યો એમ કહું તો પૂછે કે ભાઈ કેટલો ગુસ્સો આવ્યો? તો થોડો ગુસ્સો હતો. અથવા એમ કહે કે ઘણો ગુસ્સો હતો. તો ગુસ્સામાં, ગુસ્સાની પર્યાયમાં પણ થોડો ને ઘણો એમ હાનિને વૃદ્ધિ રહેલી. અનિચ્છા જ્ઞાન ગોચર રહેતી નથી. જ્યારથી સિદ્ધ પર્યાય થઈ કે અનંતકાળ પર્યંતનો જે આયત એટલે પ્રવાહ છે, આખો લંબાઈ જે છે એ લંબાઈ એક સરખી દેખાય, છતાં એમાં પર્યાયો ભિન્ન ભિન્ન છે, એ અગુરુ લઘુ ગુણની હાનિ વૃદ્ધિથી સિદ્ધ થઈ શકે. આ વિષય તો જૈન દર્શન સિવાય ક્યાંય બીજે તો સિદ્ધ ગુણો નથી. પછી ક્યાં પ્રશ્ન? ત્યાં તો મોક્ષ અવસ્થાની વ્યવસ્થા પણ આટલી અનુભૂતિ જેમાં થાય છે, અનેકપણું જેમાં જણાય છે, એક પર્યાય અને બીજી પર્યાય ની અનેકતા જેમાં જણાય આવે છે, એટલે આયત ની અનેકતા નું કારણ થાય છે. આયત એટલે એનો વૃદ્ધ પ્રત્યય છે, આખો લંબાઈ છે, કાળની જે લંબાઈ છે, એક પર્યાય કે બીજી પર્યાય ની સરખી દેખાય તો પણ એવું જેને લઈને થાય છે એ અગુરુ લઘુગુણ નું કારણ છે. અગુરુ લઘુગુણ ના કારણે એક પર્યાય કે બીજી પર્યાય ન હોય, એક ગુણ કે બીજો ગુણ ન હોય, એક દ્રેય કે બીજો દ્રેય ન હોય. સ્વભાવ પર્યાય છે. રૂપ આદિક ને કે જ્ઞાન આદિક ને સ્વપર ના કારણે પ્રવૃત્તિ નિમિત્તપણે કહે. પૂર્વ ઉત્તર અવસ્થામાં તારતમ્ય લઈને તારતમ્ય થાય એને વિભાવ પર્યાય કહે છે. વિના તારતમ્ય વેદ છ પ્રકારની અનુભૂતિ થાય એ સ્વભાવ પર્યાય છે. પર્યાયની અનેકતા છે, બંને બંનેમાં પર્યાયની અનેકતા તો શીખાય છે. નિમિત્ત ને કારણે, નિમિત્ત ને અરસપરસ સ્વપર ને કારણે જે અનિરતા ની સિદ્ધિ થાય, અનિરતા ની અનુભૂતિ થાય, અને એક નિમિત્ત વિના એક સરખા પણ જો થાય તો પણ છ પ્રકારની હાનિ વૃદ્ધિ હોવાને લઈને અનિરપણા ની પ્રતિ થાય. એ રીતે જોવામાં આવતા સ્વભાવ વિશેષો રૂપ અનિરપણા ની આપત્તિ, આપત્તિ એટલે અનેકપણ જે આવી પડે છે તેને વિભાવ પર્યાય કહેવામાં જ્ઞાનનો પર્યાય છે. એના એક જ્ઞેયના આધારે જ્ઞાન, પછી બીજા જ્ઞેયના આધારે જ્ઞાન, પછી બીજા જ્ઞેયના આધારે જ્ઞાન, ત્યાર પછી બીજા બીજા જ્ઞેયના આધારે જ્ઞાન એમ કહે છે. જ્ઞાન ની અંદર જે જુદા જુદા જ્ઞાનોના આકારે જે જ્ઞાન થયું એ પરના નિમિત્તે જે જ્ઞાનમાં જ્ઞાનાકારો બદલાયા એ જ્ઞાન ની વિભાવ અર્થનું વિભાવ પર્યાય ગણવામાં સ્વભાવ પર્યાય શુદ્ધ જ હોય. સ્વભાવ પર્યાય અશુદ્ધ હોતી રૂપ આદિક ને રૂપ એટલે સુજળ નું રૂપ કરી જાય, એમાં પર નિમિત્તે રૂપ માં ફેરફાર થાય. સુજળ જયારે રૂપ ને ધારણ કરે છે દેખાય છે. સ્વભાવ પર્યાય હોય કે વિભાવ પર્યાય હોય, પદાર્થને જે આયત પ્રવાહ લંબાઈ છે, પદાર્થની જે લંબાઈ છે, કેટલા જ ઓછું છે, બાકી તો અનંતરણ છે. એટલે તો શાસ્ત્ર માં એનું કઈ કથન ને વિસ્તાર છે. હવે આ પૂર્વોક્ત કથન દ્રષ્ટાંત થી દ્રઢ કરવામાં આવે છે. આટલું ટૂંકામાં સામાન્ય માણસ ન સમજી શકે એટલે આચાર્ય દેવે ટીકામાં એનો વિસ્તાર કરેલો. પડે છે ને જરા કેટલું ચાલ્યું, પૂરું થવા આવ્યું, બે ત્રણ મિનિટ બાકી છે. એક પેરેગ્રાફ પૂરો થયો. હવે આ પૂર્વોક્ત કથન દ્રષ્ટાંત થી દ્રઢ કરવામાં આવે છે. વસ્ત્ર ને દ્રઢ કરી છે દ્રષ્ટાંત માં. પટ એટલે વસ્ત્ર, કાકો હોય કાપડ નો, જેમ આખો પટ એટલે આખો વસ્ત્ર, પાંચ વાર નું હોય, દસ વાર નું હોય કે વીસ વાર નું હોય, એક વસ્ત્ર છે. અથવા એક સીવેલું કપડું હોય ગયું ને. અવસ્થા એટલે સ્થિર રહેતા એવા વિસ્તાર સામાન્ય સમુદાય વડે, અને દોડતા એટલે સ્થિર નહીં રહેતા, રહેતા પ્રવાહરૂપ એવા આયાત સામાન્ય સમુદાય વડે રચાતું થતું તે મય જ છે. એક દ્રષ્ટાંતમાં એક વસ્ત્ર લીધું. વસ્ત્રના એના ગુણો છે અને એના પર્યાયો છે. વસ્ત્રને વસ્ત્ર સ્વભાવ છે, વસ્ત્રને કાચના અરીસા જેવો સ્વભાવ નથી, કે વસ્ત્રને કેળના પાંદડા જેવો સ્વભાવ નથી. વસ્ત્રને વસ્ત્રનો સ્વભાવ છે ને, એ દ્રષ્ટાંતમાં એક દ્રવ્ય લેવું છે. તો એના વિસ્તાર સામાન્ય સમુદાય વડે એટલે એના ગુણો છે. વસ્ત્રને વસ્ત્રના લાયક જે ગુણો છે અને એના જે પર્યાયો છે એ જૂનું થાય, પહેલાં નવું હોય છે પછી જૂનું થાય છે વગેરે, તેનાથી રચાયેલું થકું તે વસ્ત્ર તે મય છે. એટલે વસ્ત્ર એના ગુણ પર્યાયો મય છે, એને વસ્ત્ર કહેવામાં આવે છે. વસ્ત્રના ગુણો અને વસ્ત્રના પર્યાયો તેને એક વસ્ત્ર કહેવામાં આવે છે. એમ એક દ્રવ્યના સ્થાનમાં દ્રષ્ટાંત રૂપે અહીંયા વસ્ત્ર મેળવીને વિશેષ વાત.